એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા રોજિંદા જીવન સાથે એમ કે ગાઢ રીતે જોડાયેલો છે, પત્રકારિત્વ.
હા, બિલકુલ. આજના આ ઝડપથી બદલાતા સમયમાં એની ભૂમિકા શું છે, એના સાચા ધ્યેયો શું હોવા જોઈએ અને એ કેવા પ્રકારના પડકારોનો સામનો કરી રહ્યો છે એ સમજવું જરૂરી છે.
બરાબર. અને આ સમજવા માટે આપણે ઇયાન હાર્ગ્રીવ્સના વિચારો અને વિશ્લેષણનો આધાર લઈ રહ્યા છીએ.
હા, તેઓ પત્રકારત્વના ક્ષેત્રના એક જાણીતા અને શું કહેવાય અનુભવી અભ્યાસુ ગણાય છે. આપણે જે સ્ત્રોતનો ઉપયોગ કરી રહ્યા છીએ એ એમના કાર્યોનો સારાંશ છે. એ આપણને આ જટિલ વિષયના ઊંડાણમાં ઉતરવામાં મદદ કરશે.
ચોક્કસ. તો આપણી આજની આ ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. પત્રકારત્વનો મૂળભૂત હેતુ શું, સમાજમાં એની ખરી ભૂમિકા શું, એનું ધ્યેય શું, વધારે મહત્વના બની ગયા છે, ખરું ને?
સાચી વાત છે. શરૂઆત કરીએ ઇયાન હાર્ગ્રીવ્સના પરિચયથી. એમની ઓળખ છે ને એ બેવડી છે અને એ જ એમના દ્રષ્ટિકોણને ખાસ બનાવે છે.
બેવડી કઈ રીતે?
જો, એક તરફ તેઓ ફાઇનાન્શિયલ ટાઇમ્સ અને ધ ઇન્ડિપેન્ડન્ટ જેવા મોટા અખબારોના સંપાદક રહી ચૂક્યા છે. બીબીસી ન્યૂઝ અને કરન્ટ અફેર્સના ડિરેક્ટર પણ હતા.
ઓ, એટલે કે ન્યૂઝ રૂમની જે અંદરની દુનિયા છે એનો સીધો અનુભવ.
બરાબર. ગરમાગરમી અને દબાણ બધું જ. અને બીજી તરફ તેઓ એક શિક્ષણ શાસ્ત્રી પણ છે. કાર્ડિફ યુનિવર્સિટીમાં પત્રકારત્વના પ્રોફેસર હતા
અને ત્યાં સેન્ટર ફોર જર્નલિઝમ સ્ટડીઝના સ્થાપક પણ હતા એમને.
હા, એટલે આ શૈક્ષણિક ભૂમિકા એમને પત્રકારત્વનું માત્ર વ્યવહારિક નહીં પણ શું કહેવાય સૈદ્ધાંતિક અને વિશ્લેષણાત્મક પાસું જોવાની દ્રષ્ટિ આપે છે.
એટલે પ્રેક્ટિસ અને થિયરી બંનેનો સંગમ આ ખરેખર તેમને એક અનોખો દ્રષ્ટિકોણ આપતો હશે.
ચોક્કસપણે. મીડિયા, લોકશાહી અને જાહેર નીતિ આ ત્રણેય જ્યાં ભેગા થાય છે ત્યાં એમનું કામ બહુ મહત્વનું છે. તેઓ ખાલી એ નથી સમજાવતા કે પત્રકારત્વ કેવી રીતે કામ કરે છે
પણ એ શા માટે જરૂરી છે એ પણ સમજાવે છે, ખાસ કરીને લોકશાહી સમાજ માટે.
બરાબર. એમનો આ બેવડો અનુભવ જ એમને સિદ્ધાંત અને વાસ્તવિકતા વચ્ચેનો પુલ બાંધવામાં મદદ કરે છે.
તો ચાલો હવે એમના મુખ્ય વિચારો પર આવીએ. હાર્ગ્રીવ્સ પત્રકારત્વને જુએ છે કઈ રીતે, એનો સાર શું છે એમના મતે?
જુઓ, હાર્ગ્રીવ્સના મતે પત્રકારત્વ મૂળભૂત રીતે એક સતત ચાલતો સંઘર્ષ છે, એક નાજુક સંતુલન છે.
સંઘર્ષ કોની વચ્ચે?
એક તરફ છે એની જાહેર સેવાની ભૂમિકા, એટલે કે નાગરિકોને માહિતી આપવી, સત્તા પર નજર રાખવી વગેરે, અને બીજી તરફ એ એક વ્યાપારી સાહસ પણ છે. ટકી રહેવા માટે પૈસા તો કમાવા જ પડે. એટલે આ બંને છેડા વચ્ચે એ સતત ઝોલા ખાય છે. આ રસપ્રદ છે. એટલે આ તણાવ એ કોઈ ખામી નથી પણ એની પ્રકૃતિનો જ ભાગ છે. હા, કદાચ એ જ રીતે જોવું જોઈએ. હાર્ગ્રીવ્સ કદાચ એમ કહેવા માંગે છે કે આ તણાવ જ પત્રકારત્વને જીવંત રાખે છે, એને બદલાતા સમય સાથે એમ કે અનુકૂલન સાધવા મજબૂર કરે છે.
સત્ય, મનોરંજન, નફો, સામાજિક જવાબદારી, આ બધા વચ્ચે બેલેન્સ કરવાનું.
બરાબર. અને આ સંતુલન છે ને એ લોકશાહીના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.
અને એનું મૂળભૂત કાર્ય શું ગણાય, એનો મુખ્ય હેતુ?
સાવ સરળ શબ્દોમાં કહીએ તો નાગરિકોને એવી માહિતી પૂરી પાડવી જે ચકાસાયેલી હોય, જેના પર ભરોસો મૂકી શકાય,
જેથી લોકો પોતાના સમાજ અને સરકાર વિશે જાણકાર નિર્ણયો લઈ શકે.
ચોક્કસ. બીજું મહત્વનું કામ છે સત્તા પર બેઠેલા લોકોને જવાબદાર ઠેરવવા, પછી એ સરકાર હોય, મોટી કંપનીઓ હોય કે બીજી કોઈ શક્તિશાહી સંસ્થાઓ.
અને ત્રીજું,
જાહેર જીવનમાં લોકો ભાગ લઈ શકે અર્થપૂર્ણ રીતે એ શક્ય બનાવવું.
પણ અહીં જ પેલો મોટો સવાલ ઊભો થાય છે જેની આપણે શરૂઆતમાં વાત કરી. શું આજનો આ ડિજિટલ યુગ ફેક ન્યૂઝનો રાફડો, આર્થિક દબાણ અને લોકોનો મીડિયા પરથી ઉઠી રહેલો વિશ્વાસ,
હા, આ બધાની વચ્ચે પત્રકારત્વ પોતાની આ મહત્વની લોકશાહી ભૂમિકા નિભાવી શકશે ખરું?
આ જ સવાલ હાર્ગ્રીવ્સના વિશ્લેષણના કેન્દ્રમાં છે, નહીં?
બિલકુલ. અને તેઓ કોઈ આમ સીધો સાધો જવાબ નથી આપતા, પણ પત્રકારત્વની આ જે ગૂંચવણો છે એના કાર્યો, એની પદ્ધતિઓ, એનો ઇતિહાસ, એની નૈતિકતા, એના પડકારો, એ બધું સ્પષ્ટ અને સહજ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરે છે.
એમનો હેતુ ખાલી સમસ્યાઓ ગણાવવાનો નથી લાગતો?
ના, જરાય નહીં. એના કરતાં વધુ તો એ સમજાવવાનો છે કે પત્રકારત્વ આપણા સમાજ માટે આટલું મહત્વનું કેમ છે અને એને કેવી રીતે ટકાવી શકાય એ દિશામાં વિચારવાનું છે.
ચાલો આ મુદ્દાને થોડું વધુ વિગતે સમજીએ. પત્રકારત્વને આપણે બીજા જે કમ્યુનિકેશન છે, જેમ કે જાહેરાત, પબ્લિક રિલેશન્સ એટલે કે પીઆર, કે પછી સોશિયલ મીડિયા પરની સામાન્ય પોસ્ટ, એનાથી અલગ કઈ રીતે પાડી શકીએ?
મુખ્ય તફાવત એના હેતુમાં અને એની પ્રક્રિયામાં છે. હેતુ છે જાહેર હિતમાં માહિતી આપવી, નાગરિકોને સ્વશાસન માટે સક્ષમ બનાવવા, કંઈક વેચવાનો કે કોઈ એક તરફ ખેંચી જવાનો નહીં.
અને પ્રક્રિયા?
પ્રક્રિયા છે ચકાસણીની શિસ્ત, વેરિફિકેશન ડિસિપ્લિન. આ શબ્દ બહુ મહત્વનો છે. પત્રકારત્વમાં માહિતી બહાર પાડતા પહેલાં એની સત્યતા, એના સ્ત્રોતની વિશ્વસનીયતા, એ બધું ચકાસવું ફરજિયાત ગણાય છે.
એટલે કે પાકી ખાતરી કર્યા વગર કંઈ પણ છાપી ન દેવું, આ જેને પીઆર કે પ્રચારથી અલગ પાડે છે. પેલું પ્રચારનું કામ તો સમજાવવાનું ઓછું ને મનાવવાનું વધારે હોય છે.
એકદમ સાચું. જો કે એ પણ કહેવું પડે કે આજકાલ પેલું નાગરિક પત્રકારત્વ એટલે કે સિટીઝન જર્નલિઝમ, બ્લોગિંગ, સોશિયલ મીડિયા, એના કારણે આ ભેદરેખા થોડી ઝાંખી થઈ રહી છે.
કોઈ પણ વ્યક્તિ આજે માહિતી બનાવીને ફેલાવી શકે છે.
હા, પણ શું આનો અર્થ એ થયો કે વ્યાવસાયિક પત્રકારત્વનું મહત્વ ઘટી ગયું?
મને તો એવું નથી લાગતું.
ના, બિલકુલ નહીં. હારગ્રીવ જેવા અભ્યાસુઓ તો દલીલ કરે છે કે આનાથી વ્યાવસાયિક પત્રકારત્વનું મહત્વ ઘટવાને બદલે વધ્યું છે.
કેમ કે આ માહિતીના દરિયામાં ચકાસાયેલી, સંદર્ભ સાથેની અને નૈતિક રીતે જવાબદાર માહિતીની જરૂર પહેલા કરતાં વધી ગઈ છે.
બરાબર. પેલી ચકાસણીની શિસ્ત અને નૈતિક ધોરણો જ એને ભીડથી અલગ પાડે છે.
આપણે અત્યારે જે ડિજિટલ પડકારોની વાત કરી રહ્યા છીએ, એ કંઈ રાતોરાત નથી ઊભા થયા. એ સમજવા માટે ઇતિહાસમાં જોવું પડે, ખરું ને? પત્રકારત્વ તો હંમેશા ટેકનોલોજી સાથે બદલાતું રહ્યું છે.
સાચી વાત. એનો ઉત્ક્રાંતિ સમજવાથી આપણને અત્યારની સ્થિતિનો સંદર્ભ મળે છે. શરૂઆત થઈ છાપખાનાની શોધથી. એણે વિચારો ફેલાવવાની ગતિ જ બદલી નાખી.
પછી પેલા પક્ષપાતી અખબારો આવ્યા, જે સીધા રાજકીય પક્ષો સાથે જોડાયેલા હતા.
હા, પછી 19મી સદીમાં પેની પ્રેસ આવ્યું. આ મોટો વળાંક હતો. અખબારો મોટા પ્રમાણમાં છપાવા લાગ્યા, સસ્તા થયા અને જાહેરાતો પર નિર્ભર બન્યા.
અને એ જ વખતે ઓબ્જેક્ટિવિટી એટલે કે નિષ્પક્ષતાનો આદર્શ પણ વિકસ્યો, ભલે પ્રેક્ટિસમાં બહુ ન ઉતર્યો હોય.
અને પછી રેડિયો અને ટેલિવિઝન આવ્યા, બ્રોડકાસ્ટ મીડિયા.
એણે સમાચારને વધુ તાત્કાલિક, દૃશ્ય અને શ્રાવ્ય બનાવ્યા. પહોંચ અને અસર બંને વધારી.
અને છેલ્લે 20મી સદીના અંતમાં અને 21મીની શરૂઆતમાં આવ્યું ઇન્ટરનેટનું વાવાઝોડું.
બરાબર.
એણે ફરી એકવાર બધું બદલી નાખ્યું. સમાચાર કેવી રીતે બને છે, કેવી રીતે વહેંચાય છે, કોણ એને નિયંત્રિત કરે છે, બધું જ.
આ બતાવે છે કે ટેકનોલોજી હંમેશા પત્રકારત્વ માટે એક પડકાર પણ રહી છે અને તક પણ. આજના ડિજિટલ પડકારો પણ આ લાંબી ઉત્ક્રાંતિની પ્રક્રિયાનો જ એક ભાગ છે.
બરાબર.
પણ હવે સવાલ એ થાય કે આ સમાચાર જે આપણે રોજ વાંચીએ કે જોઈએ છીએ, તે ખરેખર બને છે કેવી રીતે? મતલબ કઈ વાર્તાઓ પસંદ થાય છે?
એના માટે પત્રકારત્વના અભ્યાસમાં સમાચાર મૂલ્યો એટલે કે ન્યૂઝ વેલ્યુઝનો ખ્યાલ છે. આ એવા માપદંડ છે જેના આધારે પત્રકારો અને સંપાદકો નક્કી કરે કે હજારો ઘટનાઓમાંથી કઈ ઘટના સમાચાર બનવા લાયક છે.
જેમ કે શું શું જોવાય?
જેમ કે સમયસરતા, ટાઈમલીનેસ, ઘટના કેટલી તાજી છે, નિકટતા, પ્રોક્સિમિટી, તે આપણા વાચકો કે દર્શકોની કેટલી નજીક બની, પ્રમુખતા, પ્રોમિનન્સ, કોઈ જાણીતી વ્યક્તિ કે સંસ્થા સામેલ છે, માનવરસ, હ્યુમન ઇન્ટરેસ્ટ, શું તે ભાવનાત્મક રીતે સ્પર્શે છે,
સંઘર્ષ, અસર, કંઈક અસામાન્ય હોય, એ આવા ઘણા પરિબળો હશે.
હા, બરાબર. આનો અર્થ એ થયો કે સમાચારે માત્ર જે બન્યું એનું તટસ્થ પ્રતિબિંબ નથી હોતું,
એનું સામાજિક નિર્માણ થાય છે એમ કહી શકાય.
બરાબર. સોશિયલ કન્સ્ટ્રક્શન ઓફ ન્યૂઝ. પત્રકારો અને સમાચાર સંસ્થાઓ નક્કી કરે છે કે કઈ માહિતી લેવી, કઈ છોડવી, કયા પાસા પર ભાર મૂકવો, કયો એંગલ આપવો.
અને આ પસંદગીઓ એમની પોતાની માન્યતાઓ, સંસ્થાની નીતિઓ, વ્યાપારી દબાણો, સમાજના મૂલ્યો આ બધાથી પ્રભાવિત હોય છે.
ચોક્કસ. પછી રિસર્ચ, ઇન્ટરવ્યુ, વેરિફિકેશન, લેખન, એડિટિંગ આખી પ્રક્રિયામાંથી પસાર થઈને સમાચાર આપણા સુધી પહોંચે છે. અને આ બધું ઘણીવાર સમય અને પૈસાની તંગી વચ્ચે કરવાનું હોય છે.
આટલી જટિલ પ્રક્રિયામાં અને આટલા દબાણ વચ્ચે નૈતિકતાનું શું? એ કેવી રીતે જળવાય? એનું સ્થાન ક્યાં?
નૈતિકતા એ પત્રકારત્વનો આત્મા છે, અથવા તો હોવો જ જોઈએ. હાર્ગ્રીવ્સ 5 મુખ્ય નૈતિક સ્તંભોની વાત કરે છે, એક પ્રકારના ગાઈડિંગ પ્રિન્સિપલ્સ.
કયા કયા?
પહેલું અને સૌથી મહત્વનું, સત્ય અને ચોકસાઈ. ખાલી જૂઠું ન બોલવું એટલું જ નહીં, પણ સક્રિય રીતે તથ્ય ચકાસવા, ભૂલો ટાળવી અને થાય તો સુધારવી.
બીજું
સ્વતંત્રતા. પત્રકારની વફાદારી માત્ર જનતા પ્રત્યે, કોઈ સ્ત્રોત, જાહેરાત કરતા, સરકાર કે બીજા કોઈના પ્રત્યે નહીં. ત્રીજું નિષ્પક્ષતા અને સમાનતા. વાર્તાની બધી બાજુઓ રજૂ કરવી, કોઈની તરફેણ કે વિરોધ વગર, પૂર્વગ્રહ વગર.
ચોથું અને પાંચમું?
ચોથું માનવતા. પોતાના કામની શું અસર થશે એના પ્રત્યે સંવેદનશીલ રહેવું. લોકોની ગોપનીયતા, ગરિમાનું સન્માન કરવું, ખાસ કરીને દુઃખદ ઘટનાઓમાં. અને પાંચમું જવાબદારી. પોતાના કામ માટે વાચકો, દર્શકો અને સમાજ પ્રત્યે જવાબદાર રહેવું. પારદર્શિતા રાખવી, ટીકા સાંભળવી.
આ સિદ્ધાંતો સાંભળવામાં તો બહુ સારા લાગે છે, પણ રિયલ લાઈફમાં એને લાગુ કરવા ખૂબ અઘરા હશે નહીં? દાખલા તરીકે પેલું જાહેર હિત અને કોઈની અંગત ગોપનીયતા વચ્ચેની ટક્કર.
ચોક્કસ. એ તો રોજની વાત છે પત્રકાર માટે. આ નૈતિક મૂંઝવણો, જેમ કે કોઈ ગુપ્ત સ્ત્રોતને બચાવવો કે કાયદાનો સામનો કરવો, કોઈ સંવેદનશીલ માહિતી છાપવી જેનાથી સમાજને ફાયદો થાય પણ કોઈ વ્યક્તિને નુકસાન થાય.
અને ડિજિટલ યુગમાં તો આ પડકારો ઓર જટિલ બન્યા છે. માહિતી વીજળી વેગે ફેલાય છે, અસરનું અનુમાન લગાવવું મુશ્કેલ.
હા, પણ હાર્ગ્રીવ્સ ભાર મૂકે છે કે આ નૈતિક પ્રતિબદ્ધતા જ વ્યાવસાયિક પત્રકારત્વને ખાલી અફવાહો કે અભિપ્રાયોના ધોધથી અલગ પાડે છે.
વોટરગેટ કૌભાંડ જેવી ઘટનાઓ એનું સકારાત્મક ઉદાહરણ છે.
અને યુકેનું ફોન હેકિંગ કૌભાંડ નકારાત્મક. એ બતાવે છે કે નૈતિક પતન થાય તો કેવા ગંભીર પરિણામો આવે.
અને આ બધું છેવટે લોકશાહી સાથે જોડાયેલું છે. પત્રકારત્વ અને લોકશાહી વચ્ચેનો સંબંધ કેવો છે? શું ભૂમિકા છે એની?
આ સંબંધ ખૂબ ઊંડો છે, પરસ્પર આધારિત છે. હાર્ગ્રીવ્સ અને બીજા ઘણા વિચારકો માને છે કે સ્વતંત્ર અને જવાબદાર પત્રકારત્વ વગર તંદુરસ્ત લોકશાહી શક્ય જ નથી.
એની મુખ્ય ભૂમિકાઓ કઈ ગણી શકાય?
ચર્ચા કરી શકે, પોતાના મંતવ્યો ઘડી શકે.
બીજું પેલી ચોકીદાર એટલે કે વોચડોગ તરીકેની ભૂમિકા.
હા, સરકાર, શક્તિશાળી નેતાઓ, સંસ્થાઓ, એમના પર નજર રાખવી, એમના નિર્ણયોની સમીક્ષા કરવી, સત્તાનો દુરુપયોગ થતો અટકાવવો.
અને ત્રીજું નાગરિકોને માહિતગાર કરવા, લોકોને મત આપવા, નીતિઓ સમજવા, પોતાના હક માટે લડવા, એ બધા માટે જરૂરી માહિતી અને જ્ઞાન આપવું.
પણ એની સામે ટીકાઓ પણ ઓછી નથી થતી. પક્ષપાતી હોવાનો આરોપ લાગે, સનસનાટી ફેલાવવાનો, વ્યાપારી હિતોથી પ્રભાવિત હોવાનો.
અને આ ટીકાઓ ઘણીવાર સાચી પણ હોય છે, ખરું ને?
બિલકુલ.
પત્રકારત્વ કંઈ હંમેશા આદર્શ રીતે કામ નથી કરતું, અનેક દબાણો હોય છે.
બરાબર. અને જુદા જુદા દેશોમાં એના મોડેલ પણ અલગ હોય. કેટલાક મીડિયા સત્તાના કટ્ટર વિરોધી વોચડોગ બને તો કેટલાક વધુ સહયોગી કે સરકાર તરફી વલણ અપનાવે. પેલો જૂનો વિચાર છે ને, પ્રેસના 4 સિદ્ધાંતો, એ પણ એ જ બતાવે છે કે રાજકીય વ્યવસ્થા મીડિયાની ભૂમિકાને કેવી રીતે પ્રભાવિત કરે છે.
અને આ બધાની વચ્ચે આવ્યું ડિજિટલ વાવાઝોડું, ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા. એણે આ સમીકરણો કેવી રીતે બદલી નાખ્યા?
એની અસર તો ક્રાંતિકારી રહી છે. સૌથી મોટો ફટકો પડ્યો પરંપરાગત મીડિયાના બિઝનેસ મોડેલ પર.
પેલી જાહેરાતની આવક ઘટી ગઈ.
હા, અખબારો અને ટીવી ચેનલોની જાહેરાતની આવકનો મોટો હિસ્સો હવે ગૂગલ અને ફેસબુક જેવા ટેક જાયન્ટ્સ પાસે જઈ રહ્યો છે. એનાથી ન્યૂઝરૂમમાં સ્ટાફ ઘટ્યો, રિસોર્સ ઓછા થયા અને છેવટે ગુણવત્તા પર અસર પડી.
પણ શું ડિજિટલ યુગે નવી તકો પણ નથી ઊભી કરી?
ચોક્કસપણે કરી છે. ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ્સ, વિશિષ્ટ વિષયો પરના બ્લોગ્સ, ડેટા જર્નલિઝમ, પોડકાસ્ટ્સ, પત્રકારત્વના નવા સ્વરૂપો આવી રહ્યા છે. માહિતી સુધી પહોંચવું અને ફેલાવવું સહેલું બન્યું છે.
પણ એની સાથે પડકારો પણ આવ્યા છે.
આવ્યા જ છે. માહિતીનો અતિરેક, ઇન્ફોર્મેશન ઓવરલોડ, પછી ખોટી માહિતી અને દુષ્પ્રચાર, મિસઇન્ફોર્મેશન અને ડિસઇન્ફોર્મેશન, જેને આપણે ફેક ન્યૂઝ કહીએ છીએ, એનો ફેલાવો બહુ ઝડપી બન્યો છે.
અને પેલી ઇકો ચેમ્બર્સની સમસ્યા, જ્યાં લોકો ખાલી એ જ સાંભળે જે એમને સાંભળવું ગમે.
હા, જે એમના પૂર્વગ્રહોને પુષ્ટિ આપે. અને પેલી ઝડપ વિરુદ્ધ ચકાસણીની સમસ્યા તો છે જ. 24 કલાકના ન્યૂઝ સાયકલે એને વધુ વિકટ બનાવી દીધી છે.
સતત કંઈક નવું આપવાના દબાણમાં ઊંડાણપૂર્વકની ચકાસણી અને સંદર્ભ આપવાનું કામ પાછળ રહી જાય છે.
બરાબર. CNN જેવી 24x7 ન્યૂઝ ચેનલોએ આ ચક્ર શરૂ કર્યું, જે હવે ઓનલાઈન મીડિયામાં તો ઓર તીવ્ર બન્યું છે.
તો આ બધી બાબતો જોઈએ તો શું પત્રકારત્વનું ભવિષ્ય ખરેખર સંકટમાં છે, એકદમ ક્રાઇસિસમાં?
હાર્ગ્રીવ્સ માને છે કે પત્રકારત્વ એક પ્રકારના સંપૂર્ણ તોફાન, એટલે કે પરફેક્ટ સ્ટોર્મનો સામનો કરી રહ્યું છે. આ સંકટ બહુમુખી છે.
કઈ રીતે બહુમુખી?
એક તો આર્થિક સંકટ. પૈસા કમાવાની જૂની રીતો ચાલી રહી નથી, નવી રીતો હજુ સ્થિર નથી. બીજું, તકનીકી સંકટ. ઝડપનું દબાણ, અલ્ગોરિધમ દ્વારા સમાચારની પસંદગી, ખોટી માહિતી સામે લડવાનો પડકાર.
અને ત્રીજું?
ત્રીજું, વિશ્વાસનું સંકટ. લોકોનો મીડિયા પર ભરોસો ઓછો થઈ રહ્યો છે, અને કેટલાક રાજકીય નેતાઓ દ્વારા મીડિયાને જનતાના દુશ્મન તરીકે ચિત્રવામાં આવી રહ્યું છે.
આ તો ચિંતાજનક ચિત્ર છે. શું કોઈ આશાનું કિરણ છે, કોઈ ઉકેલ દેખાય છે?
હાર્ગ્રીવ્સ નિરાશાવાદી નથી. તેઓ માને છે કે ઉકેલ શોધવો પડશે અને શોધી શકાશે. નવા બિઝનેસ મોડલ પર પ્રયોગો કરવા પડશે, જેમ કે વાચકો પાસેથી સબસ્ક્રિપ્શન લેવું,
બિનનફાકારક પત્રકારત્વને પ્રોત્સાહન આપવું.
હા, નોન પ્રોફિટ મોડલ, પરોપકારી સંસ્થાઓ એટલે કે ફિલેન્થ્રોપી દ્વારા ભંડોળ મેળવવું. નવી રીતે વાર્તા કહેવી પડશે, ડેટાનો વધુ સારો ઉપયોગ કરવો, વાચકો સાથે વધુ સંવાદ કરવો, સહયોગી પ્રોજેક્ટ્સ કરવા.
પણ સૌથી મહત્વની વાત કઈ?
સૌથી મહત્વની વાત, હાર્ગ્રીવ્સ એ કહે છે કે પત્રકારત્વનું સ્વરૂપ, ફોર્મ ભલે ગમે તેટલું બદલાય, છાપેલું હોય, ટીવી પર હોય, ઓનલાઈન હોય કે કંઈક નવું જ આવે, પણ એનું મૂળભૂત કાર્ય, ફંક્શન, એટલે કે સમાજને સત્યની નજીક લઈ જવું, ચકાસાયેલી માહિતી આપવી અને લોકશાહીને મજબૂત કરવી, એ હંમેશા પ્રસ્તુત રહેશે.
અને આ કાર્યને બચાવવું જરૂરી છે.
બિલકુલ.
આ ચર્ચામાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ ઉભરી આવે છે, જે મને લાગે છે કે આપણા શ્રોતાઓ માટે યાદ રાખવા જેવા છે. પહેલો મુદ્દો તો પેલો જાહેર સેવા અને વ્યાપારી હિતો વચ્ચેનો સતત તણાવ.
હા, અને આ તણાવને ખાલી નેગેટિવ જોવાની જરૂર નથી. એ પત્રકારત્વને જમીન પર રાખે છે, રિયલ વર્લ્ડ સાથે જોડે છે. અલબત્ત, જ્યારે વ્યાપારી હિતો હાવી થઈ જાય ત્યારે સમસ્યા થાય.
આપણે ગુજરાત કે ભારતમાં પણ આ જોઈએ છીએ. ક્યારેક TRP કે ક્લિક્સ મેળવવાની દોડમાં ગંભીર મુદ્દાઓ બાજુ પર રહી જાય અને સનસનાટી ભર્યા સમાચારોને વધુ મહત્વ મળે.
બરાબર, આ એ જ તણાવનું પ્રતિબિંબ છે.
બીજો મહત્વનો મુદ્દો છે સમાચારનું સામાજિક નિર્માણ. એ વિચાર કે સમાચાર વાસ્તવિકતાનો માત્ર અરીસો નથી, પણ તેને ઘડવામાં આવે છે. આ આપણને શું શીખવે છે?
આ આપણને શીખવે છે કે આપણે જે પણ વાંચીએ કે જોઈએ એને સંપૂર્ણ સત્ય માની લેવાને બદલે થોડું વિવેચનાત્મક રીતે જોવું જોઈએ. સમજવું જોઈએ કે આ માહિતી કોણ આપી રહ્યું છે, કયા સંદર્ભમાં આપી રહ્યું છે, એમનો દૃષ્ટિકોણ શું હોઈ શકે.
એટલે જ એક જ મુદ્દા પર જુદા જુદા સ્ત્રોતોમાંથી માહિતી મેળવવી હંમેશા સારી વાત છે.
ચોક્કસ.
ત્રીજો મુદ્દો ટેકનોલોજી વિશે, જે એક જ સમયે વિક્ષેપક પણ છે અને સક્ષમ કરતા પણ.
ખરેખર એ બે ધારી તલવાર છે. આપણે ગુજરાતનું જ ઉદાહરણ લઈએ. વોટ્સએપ કે ફેસબુક જેવા માધ્યમો સ્થાનિક સમાચારો કે સમાજની વાતો ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે, જે કદાચ મેઇન સ્ટ્રીમ મીડિયા સુધી ન પહોંચે.
પણ એ જ માધ્યમો પર અફવાઓ, ખોટી માહિતી કે નફરત ફેલાવવાનું પણ એટલું જ સહેલું છે.
એટલે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થાય છે તે મહત્વનું છે.
ચોથો મુદ્દો તેની લોકશાહી ભૂમિકા અને તેના ભવિષ્ય સાથે જોડાયેલો છે. નાગરિકોને માહિતગાર કરવા, સત્તાને જવાબદાર ઠેરવવી, આ કાર્યો કેટલા મહત્વના છે.
અને આ કાર્યો ખાસ કરીને સ્થાનિક સ્તરે ઘણીવાર આપણે એની કિંમત ઓછી આંકીએ છીએ. સ્થાનિક અખબારો, સ્થાનિક પત્રકારો જે તે વિસ્તારના પ્રશ્નોને વાચા આપે છે, સ્થાનિક સરકાર પર નજર રાખે છે.
આવા સ્વતંત્ર અને સ્થાનિક મીડિયાનું હોવું એ લોકશાહીના પાયા માટે ખૂબ જરૂરી છે.
અને
એને ટકાવી રાખવામાં નાગરિકો તરીકે આપણી પણ ભૂમિકા છે.
અને પાંચમો અને કદાચ આજના સમયમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો, વિશ્વાસ અને વિશ્વસનીયતા.
વિશ્વાસ તો પત્રકારત્વની ચલણી નોટ છે. જો એ જ ન હોય તો બધું નકામું. આજે દુનિયાભરમાં અને ભારતમાં પણ મીડિયા પ્રત્યે સંશય અને અવિશ્વાસનું વાતાવરણ છે.
આ વિશ્વાસ પાછો કેવી રીતે મેળવાય?
એના માટે પત્રકારત્વરે પોતે જ પારદર્શિતા, જવાબદારી અને નૈતિક આચરણના ઊંચા ધોરણોનું પાલન કરવું પડશે. ભૂલો સ્વીકારવી પડશે અને સુધારવી પડશે.
હાર્ગ્રીવ્સના કાર્યમાંથી કેટલાક એવા વિચારો છે જે ખરેખર મનમાં રહી જાય તેવા છે. જેમ કે પહેલો વિચાર, પત્રકારત્વની પ્રથમ જવાબદારી સત્ય પ્રત્યે છે.
આ તો પાયાનો મંત્ર છે. એનો અર્થ ખાલી એ નથી કે જાણી જોઈને ખોટું ન બોલવું, પણ સક્રિય રીતે સત્યની શોધ કરવી, તથ્યોને બધી બાજુથી ચકાસવા, સંદર્ભ સમજવો અને પછી જ રજૂ કરવું.
અને ભૂલ થાય તો સ્વીકારવાની અને સુધારવાની હિંમત રાખવી.
બરાબર, એક સતત ચાલતી પ્રક્રિયા છે.
બીજો વિચાર પણ રસપ્રદ છે. સમાચાર માધ્યમો આધુનિક સમાજની પ્રાથમિક અર્થઘટન પ્રથા છે. આનો શું અર્થ થાય?
આજના જટિલ વિશ્વમાં આપણી આસપાસ એટલું બધું બને છે કે બધું જાતે સમજવું લગભગ અશક્ય છે. પત્રકારત્વ અહીં અર્થઘટનકારની ભૂમિકા ભજવે છે.
એટલે કે ખાલી ઘટના જણાવતું નથી, પણ સમજાવે છે.
હા, એને સમજાવે છે, એનું વિશ્લેષણ કરે છે, એને મોટા ચિત્ર સાથે જોડે છે અને આપણને દુનિયાને સમજવામાં મદદ કરે છે. એ આપણી સામૂહિક સમજ ઘડવામાં મહત્વનો ભાગ ભજવે છે.
ત્રીજો વિચાર ડિજિટલ ક્રાંતિ પર છે. ડિજિટલ ક્રાંતિએ સંચારના માધ્યમોનું લોકશાહીકરણ કર્યું છે, પરંતુ જરૂરી નથી કે વિશ્વસનીય માહિતીના ઉત્પાદનનું કર્યું હોય.
આ મુદ્દો આપણે હમણાં જ સ્પર્શ્યો. આજે કોઈ પણ પોતાના વિચારો લાખો લોકો સુધી પહોંચાડી શકે એ સારી વાત છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા વધી.
પણ વિશ્વસનીય, ઊંડાણપૂર્વક રિસર્ચ કરેલી અને ચકાસાયેલી માહિતી તૈયાર કરવી અલગ વાત છે.
બરાબર, એના માટે સમય, પૈસા અને આવડત જોઈએ. ખાલી અવાજ ઉઠાવવાની ક્ષમતા અને ગુણવત્તાયુક્ત પત્રકારત્વ એક જ વસ્તુ નથી.
ચોથો વિચાર ફરી વિશ્વાસ પર આવે છે. વિશ્વાસ એ પત્રકારત્વની સૌથી કિંમતી સંપત્તિ અને તેનો સૌથી દુર્લભ સ્ત્રોત છે.
આજના સંદર્ભમાં આનાથી વધુ સાચી વાત કઈ હોઈ શકે? વિશ્વાસ કમાવામાં વર્ષો લાગે, ગુમાવવામાં ક્ષણ પણ ન લાગે.
અને એકવાર વિશ્વાસ તૂટી જાય પછી પત્રકારત્વ ગમે તેટલી સાચી વાત કહે, લોકો શંકા કરે.
એટલે જ વિશ્વાસ જાળવી રાખવો એ પત્રકારત્વ માટે અસ્તિત્વનો સવાલ છે.
અને પાંચમો વિચાર, જે ફરી તેના મૂળભૂત હેતુ પર ભાર મૂકે છે. પત્રકારત્વનો હેતુ મુક્ત, સ્વશાસિત નાગરિકો માટે ચકાસાયેલી માહિતી પ્રદાન કરવાનો છે.
આ વાક્યમાં પત્રકારત્વના લોકશાહી કાર્યનો સાર આવી જાય છે. તે કોઈ શાસક કે પક્ષ માટે નથી, એ નાગરિકો માટે છે.
જેથી નાગરિકો ગુલામ નહીં પણ મુક્ત અને જાણકાર બનીને પોતાના નિર્ણયો લઈ શકે, પોતાના ભાગ્યના ઘડવૈયા બની શકે.
બરાબર.
આ બધી ગહન ચર્ચા પછી સવાલ એ થાય કે એક સામાન્ય નાગરિક તરીકે, એક સમાચાર ગ્રાહક તરીકે આપણે આમાંથી શું શીખી શકીએ? આ જાણકારી આપણને રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ખૂબ જ સારો પ્રશ્ન. હાર્ડરીઝના વિચારો આપણને વધુ સારા, વધુ સજાગ સમાચાર ગ્રાહક બનવામાં મદદ કરી શકે છે. કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખી શકીએ.
જેમ કે,
પહેલું, વિવેચક બનો. કોઈ પણ સમાચાર વાંચતી કે જોતી વખતે તરત બધું માની ન લો. વિચારો કે આ માહિતી ક્યાંથી આવી, કોણ કહે છે, એમનો હેતુ શું હોઈ શકે.
બીજું, પક્ષપાત ઓળખો. શું આ સમાચાર કોઈ ચોક્કસ વિચારધારા, પક્ષ કે વ્યક્તિ તરફ ઝુકાવ ધરાવે છે? કોઈ મહત્વની વાત છુપાવી રહ્યા છે?
ત્રીજું, સ્ત્રોતો તપાસો. ખાસ કરીને સોશિયલ મીડિયા પર આવતી માહિતીના મૂળ સ્ત્રોત સુધી જવાનો પ્રયાસ કરો. શું એ કોઈ ભરોસાપાત્ર સમાચાર સંસ્થા દ્વારા પ્રકાશિત થયેલ છે?
ચોથું, વિવિધતા શોધો. ખાલી એક જ પ્રકારના કે એક જ વિચારધારાના મીડિયા પર આધાર ન રાખો. અલગ અલગ સ્ત્રોત જુઓ, જેથી મુદ્દાની બધી બાજુ ખબર પડે.
અને પાંચમું, એ જાણવાનો પ્રયાસ કરો કે સમાચાર સંસ્થાના ભંડોળ કોણ પૂરું પાડે છે. એનાથી એમના સંભવિત હિતોનો અંદાજ આવી શકે છે.
અને એક જવાબદાર નાગરિક તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે?
નાગરિક તરીકે આપણે સમજી શકીએ કે ગુણવત્તાયુક્ત સ્વતંત્ર પત્રકારત્વ લોકશાહી માટે કેટલું જરૂરી છે. આપણે સારા પત્રકારત્વની માંગ કરી શકીએ અને એને ટેકો આપી શકીએ.
કદાચ ભરોસાપાત્ર સમાચાર સ્ત્રોતોનું સબસ્ક્રિપ્શન લઈને અથવા એમને આર્થિક મદદ કરીને.
હા, આપણે એ પણ સમજવું જોઈએ કે પત્રકારત્વની પણ મર્યાદાઓ હોય છે, એટલે જ ખાલી એક જ સોર્સ પર આધાર રાખવાને બદલે ઘણા બધા સોર્સ જોવા જોઈએ.
અને પેલું સોશિયલ મીડિયા પર આવતું બધું ફોરવર્ડ કરવાનું.
હા, એ તો ખાસ માહિતીની ખરાઈ કર્યા વગર એને ફોરવર્ડ કરવાનું ટાળવું એ પણ એક નાની પણ મહત્વની નાગરિક ફરજ છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે એક રસપ્રદ વાત એ ઉભરી આવી કે પેલો જાહેર સેવા અને વ્યાપારી હિતો વચ્ચેનો તણાવ, જેને આપણે સામાન્ય રીતે નકારાત્મક ગણીએ, તે ખરેખર પત્રકારત્વને સતત બદલાતું અને વિકસતું રાખવામાં મદદ કરી શકે છે. અને બીજું, પત્રકારત્વનો ઇતિહાસ કેટલો લાંબો અને પરિવર્તનશીલ રહ્યો છે, તે કોઈ સ્થિર વસ્તુ નથી પણ સતત વિકસતી પ્રક્રિયા છે.
મારા માટે સૌથી મહત્વનો વિચાર એ છે કે ભવિષ્યમાં પત્રકારત્વનું સ્વરૂપ ભલે ગમે તે હોય, કદાચ આપણે કલ્પના પણ ન કરી શકીએ એવા માધ્યમો આવે, પણ એનું કાર્ય હંમેશા મહત્વનું રહેશે.
સમાજને સત્યની જરૂર હંમેશા રહેશે.
હા, સત્તા પર નજર રાખવાની જરૂર હંમેશા રહેશે અને નાગરિકોને માહિતગાર કરવાની જરૂર હંમેશા રહેશે. અને આ કાર્યને જીવંત રાખવા માટે નૈતિક પ્રતિબદ્ધતા અને પેલી ચકાસણીની શિસ્ત અનિવાર્ય રહેશે.
આજના પડકારજનક સમયમાં પણ આ મૂળભૂત કાર્ય પરનો ભાર ભવિષ્ય માટે આશા આપે છે.
ચોક્કસપણે
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.